બંશીધર સાથે હસતા હસતા સપસુખરામજી સૂઈ રહ્યા હતા. એમને શી ખબર હતી કે આજનું એમને હસવું તે છેવટનું હશે, આખી જિંદગીમાં ફરી ફરીને ભાણેજનો મોં જોવા નહીં મળે. એક જ કાળમાં અને એક જ દેશમાં રહેવા છતાં પણ ફરીથી બંશીધરના દર્શન નહીં થાય. આજ સૂર્યોદય થતાની સાથે જ તેમનો પ્રકાશના બદલે બંશીધરના અભાવથી સર્વત્ર અંધકાર દેખશે. શાક્યસિંહના દર્શન તો એમના પરિવારના બદ્ધ થઈ ગયા પછી થયા હતા. સ્વામી શંકરાચાર્યની જન્મની પણ તેમને જોવા માટે પામી હતી. પર સપસુખરામ, તમે તો બંશીધરના સંન્યાસી અવસ્થામાં પણ દર્શન કરીને હૃદયને શીતલ કરી નહીં શકો. તેમના પ્રતાપથી વિદ્યાનો પ્રચાર થશે અને તેમના યશથી દેશની કીર્તિ વધશે. મોટા રાજા મહારાજાઓ તેમના ઘરે લઈ જઈને બેસશે, છતાં તમે તેમની પાસે જોવા પણ નહીં પામશો. પરંતુ ભવિષ્યની એ બધી ઘટનાઓ કોને ખબર હતી કે બિચારા સપસુખરામને પણ ખબર પડે. અને ખરું કહ્યું પણ છે શાસ્ત્રમાં એક વિદ્વાને, ન જાને જાનકી નાતઃ પ્રભાતે કેમ ભવિષ્યંતિ. ભવિષ્ય કોઈ જાણ્યું છે એ ના જાનકીના નાથને પણ ખબર નથી પડી. બધાએ ગાઢ નિદ્રામાં સૂતેલા જોઈ બંશીધર ધીમે તે પથેરીમાંથી ઊભા થઈ ગયા. એક એક વારથી દરેક પથારી પાસે જઈ એમને ખાતરી થઈ કે કોઈ જાગતું નથી. હવે પોતાનો માર્ગ સુગમ જોઈને તેમણે શરીર ઉપરથી વસ્ત્ર ઉતારી નાખ્યા અને માત્ર કોપિન ધારણ કરી સદા માટે ઘર બહાર નીકળી પડ્યા. જે કલ્યાણી શહેરમાં તેમનો જન્મ થયો હતો, જ્યાં માતા પિતા ખોરામાં બાલ્યજીવન વ્યતીત કર્યું હતું, જ્યાં મામા અને મામીને છત્રછાયામાં સુખથી યુવાન થયા હતા, અને જે કલ્યાણી વગર તે બીજે ક્યાં એમને ગમતું નહોતું, તે સ્વર્તી પણ પ્યારી જન્મભૂમિનો સક્ષુભરાંગના પ્યારા ભત્રીજા શ્રી બંશીધરે ત્યાગ કરતી વખતે જરા પણ રોયા નહીં, તેમજ જરા પણ શોક કર્યો પણ નહીં. કેવલ કેટલીક વાર સુધી સ્થિર દ્રષ્ટિથી એમની તરફ જોઈ રહ્યા ને મનમાં ને મનમાં કંઈક વિચારવા લાગ્યા. ત્યાર પછી શિખા સૂત્રધારી અર્થાત કોપિન પરિધાન કરેલા શ્રી બંશીધર એકલા કલ્યાણીથી ઉત્તર દિશા તરફ ચાલ્યા ગયા. પ્રાતકાળમાં ઘરમાં સર્વ માણસોએ જોયું કે બંશીધરની પથારી ખાલી છે. ઘરના બધા માણસો ગભરાઈ ગયા. સપસુખરામે પહેલાં તો જાણ્યું કે સવારના પહોરમાં ઉતરીને ક્યાંક ચાલ્યો ગયો હશે, પણ જ્યારે તેમણે સર્વ વસ્તુઓને પથારી પર આગળ પડેલા જોયા ત્યારે તેમનો શોકનો પાર રહ્યો નહીં. તેમના મનમાં ચિંતા થઈ કે આ શરમને માર્યા કરી તળાવમાં આપઘાત તો નથી કર્યો, અથવા રિસાઈને જન્મભૂમિ છોડીને ક્યાંક બીજો તો ચાલ્યો નહીં ગયો હોય. એમની મામી તો બંશીધરના ગયાથી વર્ષહીન ગાયની પેઢે એકદમ વ્યાકુલ થઈ ગઈ. તેમણે મનમાં વિચાર્યું કે બીજે ક્યાંક જવું પડે તો શું કપડાનો ભાર લાગતો હતો? આપઘાત કરનારો પણ ક્યાં કપડાં ઉતારીને મરતો નથી, તો પછી આમાં જરૂર કોઈ વિશેષ ભેદ હોવો જોઈએ. એટલામાં સક્ષુરામે બંશીધરના વસ્ત્ર ખોરતા ખોરતા એક પત્ર મળી આવ્યો. એ પત્રમાં આ માહિતી હતી. મામાજી, જે પ્રકારે આ ઘરમાં એક દિવસ ખાલી હાથે આવ્યો હતો તે જ પ્રકારે આજ ખાલી હાથ જઉં છું. આપ મારા માટે કંઈ ચિંતા કરશો નહીં, કારણ કે વિશ્વભર સર્વનો વિશ્વંભર અર્થાત શ્રી વિષ્ણુ એ સર્વનો રક્ષક છે. બધાને સંસારમાંથી ખાલી હાથ જવું પડશે. તમે મારી શોધ ના કરશો. હું એક એવા માર્ગ પર જઈ રહ્યો છું જેનો વિસ્તાર ઘણો મોટો છે અને જ્યાં ગયા પછી મનુષ્ય પાછો આવતો નથી. આશા છે કે આપ મારી યાત્રાથી અપ્રસન્ન નહીં થાઓ. આ પત્રે કોઈના મનમાં ખુલાસો ન થયો, કારણ કે ઘણો સંદિગ્ધ અને દ્વિઅર્થી પત્ર હતો. એથી તો એમની શંકાને ઉલટી પુષ્ટિ મળી ગઈ કે આ છોકરાએ સાહસ કરીને ક્યાંક આપઘાત ના કર્યો હોય. સખુબરામે બંશીધરની શોધમાં ચારે તરફ માણસો દોડાવ્યા. 15 દિવસ પછી તેમને ગામના એક પ્રતિષ્ઠિત માણસે આવીને કહ્યું, બંશીધર મને મળ્યો હતો. મેં એને પૂછ્યું, તું ક્યાં જાય છે? ત્યારે તે જવાબ દીધું, ઉત્તર દેશમાં જઈ બ્રાહ્મણ આચાર્ય પાસે જઈશ, બ્રહ્મચારી થઈને વેદ વેદાંતને ભણીશ અને સંન્યાસ થયા પછી વેદાંત શાસ્ત્રનો અભ્યાસ કરીશ. સંસારની માયામાં ફસાઈને રહેવાનો શું લાભ? કહેવાય છે એ સમાચાર લાવનાર પુરુષ સ્વામીજીના સહચરોમાંથી એક હતો. એ કુલકર્ણી જાતિનો બ્રાહ્મણ હતો અને પાછળથી દક્ષિણમાં માનક પ્રભુ નામથી પ્રસિદ્ધિ પામ્યો. આજકાલ એના નામથી એક પંથ પણ ચાલ્યો છે. આ સમાચાર સાંભળીને મંત્રીધરના કુટુંબજનોને એટલો તો સંતોષ થયો કે છોકરો જીવતો છે, ભણવા ગયો છે, તો કોઈક દિવસ તપાસ કરીને શોધી કાઢીશું અને સમજાવીને પાછા ઘેર તેડી લાવીશું. બંસીધર કલ્યાણથી નીકળી પવિત્ર નદી ગોદાવરી તટ પર વસેલા નાસિક ક્ષેત્રમાં પહોંચી ગયા. ત્યાં આગળ એ સમયના સંસ્કૃતના મોટા મોટા બુદ્ધિમાન વિદ્વાનો ત્યાં નાસિકમાં રહેતા હતા. માર્ગમાં તેમને ઘણા પ્રકારની અડચણો જરૂર આવી, પણ એવા અડચણોથી જરા પણ ગભરાયા વગર તે પોતાના સંકલ્પમાં ધડ રહ્યા. એ સમયે એમની ઉંમર લગભગ 17 વર્ષની હશે, પણ તેમનું સુંદર ઘાતદાર અને બલિષ્ઠ શરીર જોઈ લોકો એમને 25 વર્ષમાં ધારતા હતા. એ સમયમાં નાસિક ક્ષેત્રમાં પણ કંઈ વિલક્ષણ જ્ઞાન ધરાવતું હતું. ત્યાં આગળ અનેક પંડિતો અને સંન્યાસીઓ અનેક પ્રકારનું વિદ્વાનોનું માન સન્માન કરતા અને વિદ્યાઓનું દાન કરી પણ રહ્યા હતા. હિન્દુ રાજાઓ પણ પાસેથી શિષ્ય વૃત્તિ મેળવીને હજારો વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરી રહ્યા હતા. અગ્નિહોત્રની પવિત્ર જ્વાલાઓથી નાસિકનું આકાશ આચ્છાદિત અને સુગંધિત થઈ રહ્યું હતું અને ત્યાંના આશ્રમો બ્રહ્મચારીઓના વેદ ધ્વનિથી ગુંજી રહ્યા હતા. એ જ કારણે લીધે એ સમયમાં નાસિકના લોકોનું દક્ષિણનું કાશીધામ ગણતા. એ સમયમાં નાસિક ક્ષેત્રમાં પંડિત સ્વામી પણ વિરાજમાન હતા. પંડિત સ્વામી તે પ્રસિદ્ધ યતિરાજ ગૌરસ્વામી હતા. વિશુદ્ધાનંદ, વિશ્વરૂપાનંદ આદિ અનેક વિદ્વાનો તેમના શિષ્ય થયા હતા. એમનો ગુરુ પાડેલું નામ સ્વામી તારક બ્રહ્માનંદ સરસ્વતી પણ હતું. પણ એ સમય દક્ષિણ દેશના સંન્યાસીઓમાં એમનો એવો વિદ્વાન પંડિત બીજો કોઈ ના હોવાથી લોકો એમને આદરપૂર્વક પંડિત સ્વામીજી નામથી સંબોધન કરતા. પ્રારંભમાં સ્વામી વિશુદ્ધાનંદજીએ એમની પાસે ન ભણતા નાસિકના એક વિદ્વાન ગ્રહસ્થ પાસે વિધિપૂર્વક બ્રહ્મચાર્ય ધારણ કરી વેદ ભણવા લાગ્યા. 3 વર્ષ સુધી નાસિકમાં નિવાસ કરી તેમને સંહિતા આદિ કંઠસ્થ કરી અને વ્યાકરણના અભ્યાસમાં ચિત્ત પરોવ્યું. એ વખતની વિદ્યાભ્યાસની પદ્ધતિ પણ સ્વામી વિશુદ્ધાનંદજીના મહાન વિદ્વાન બનવામાં મોટી મદદરૂપ થઈ. બ્રહ્મચારી બંસીધરે સૌપ્રથમ અવધૂત મહાત્માના ઉપદેશથી વિદ્યા અધ્યયનમાં પ્રવૃત્તિ થઈ ગઈ. વિદ્યા ઉપાર્જન કરીને ઉદ્દેશ હતો શાંતિ પ્રાપ્ત કરવાનો. વિદ્યા ભણીને ધન પ્રાપ્ત કરવાનો વિચાર એમાં સ્વપ્નમય નહોતો જોયો. વિદ્યા દ્વારા એ કેવળ અનંત શાંતિ પ્રાપ્ત કરવા માંગતા હતા. સ્વામીજીએ જ્યારે સંહિતાને કંઠસ્થ કરી લીધી ત્યારે તેમના સ્વરપૂર્વક વેદ પાઠના શ્રવણથી શ્રોતાજનો ઘણા પ્રસન્ન થયા. એટલું જ નહીં, પણ તેમના આત્માને પણ પરમ તૃપ્તિની પ્રાપ્તિ થઈ અને એ ઈચ્છા કરતા કે એવો પણ એક શુભ દિન અવશ્ય આવશે જ્યારે હું વેદ મંત્રોનો અર્થ પણ સમજાવી શકીશ. તે અર્થમાં બંસીધરે અષ્ટાશદયી અને અમરકોષનો કંઠસ્થ કરી લીધો. કોઈ કોઈ મોટા પંડિત પાસે વ્યાકરણ શાસ્ત્ર ભણવાની તેમની અભિલાષા ખૂબ હતી. જોકે દક્ષિણમાં વ્યાકરણ અને પંડિતોનો અભાવ નહોતો, તો પણ દક્ષિણ દેશ કરતાં પણ ઉત્તર હિન્દુસ્તાનમાં એ વખતે સારા વ્યાકરણોના પંડિતો રહેતા. કેટલાક સારા દક્ષિણ પંડિતો પણ કાશીમાં નિવાસ નિર્મિતે ઉત્તર હિન્દુસ્તાનમાં આવતા. એ જ કારણથી ઈસવીસન 1842માં બંસીધરે કાશી યાત્રા કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સહઅધ્યાયીને જણાવ્યું કે તમારાથી કોઈને આવવું હોય તો મારી સાથે ચાલો. પરંતુ કોઈ પણ વિદ્યાર્થી એમને સાથે ચાલવા તૈયાર થયો નહીં, બલકે ઘણાઓએ તેમને ઉત્સાહને તોડી પાડવાનો યત્ન કર્યો. બંસીધર એક દિવસ એકાંત સ્થળમાં બેસીને કાશી જવું કે ના જવું એ સંબંધમાં ચિંતા કરી રહ્યા હતા. એવામાં આકસ્મિક હર હર મહાદેવ એ શબ્દનો ધ્વનિ સાંભળવામાં આવ્યો. એમણે ભક્તિપૂર્વક હૃદય સ્વર પારખીને જાણી લીધો, આ સ્વર મારા પૂર્વ પરિચિત પરમહંસજીનો મધુર શબ્દ છે, જે તરત આનંદપૂર્વક પરમહંસજી પાસે પહોંચી ગયા. પરમહંસજી પણ દેખતા જ્વારે તેમને ઓળખી ગયા. પરમહંસજીને જ્યારે ખબર પડી કે બંસીધર બીજા વિદ્યાર્થીઓની સંગાતની ખાતર જ કાશી જવાનો મુલતવી રાખે છે, ત્યારે તેમણે મૃદુ હાસ્યપૂર્વક કહ્યું, બેટા એકલા આવ્યા છીએ અને એકલા જઈશું, તો ભાઈ સંગાત કોને જોઈએ? જે કંઈ કરવું હોય તે કર, હવે અહીં વધારે વાર થોભી જવું ઉચિત નથી. આ પ્રમાણે પરમહંસ દ્વારા હર હર મહાદેવ બોલતા બોલતા તે આવ્યા હતા. તે પ્રમાણે ઉચ્ચારણ કરતાં કરતાં પાછા ચાલ્યા ગયા. પરમહંસજી કોણ છે, કયા સંપ્રદાયના છે, તેમનું નામ શું, એ બધું જાણવાની વિશુદ્ધાનંદજીને ઘણી ઈચ્છા થઈ. પરમહંસજીનું ગમન જેટલી ઝડપથી થયું એટલી જ ઝડપથી તે વયા પણ ગયા અને એ ઈચ્છા મનમાંને મનમાં વહેતી રહી. વિશુદ્ધાનંદજી હવે નાસિક છોડવાનો સંકલ્પ દ્રઢ કર્યો અને કેટલાક યાત્રાળુઓ ઔરંગાબાદ જતા હતા તેમની સંગાતે પોતે પણ પ્રયાણ કર્યું. થોડી દૂર ગયા પછી તે યાત્રાળુઓએ વિશુદ્ધાનંદજી ઉપર શક થયું કે આ કોઈ ઠગ કે ડાકું તો નથી. એવી આશંકાથી તેમણે વિશુદ્ધાનંદજીને પોતાની સાથે આવવાની મના કરી દીધી અને જણાવ્યું કે અમારી મરજી વિરુદ્ધ આવીશ તો તારા હાડકા ખંખેરાઈ નાખશું. યાત્રાળુઓએ આ પ્રમાણે ધમકી આપ્યા પછી સ્વામીજી ઇલોરાના ગુફા પાસેથી રોજા નામના ગામથી આગળ તેમનો સંગાત છોડી દઈ એકલા જવા માંડ્યા. ઇલોરાથી દોલતાબાદ જતા રાસ્તામાં તેમનું શરીર બગડી આવ્યું. જુવાર ઘણા જોરથી ચડી આવ્યો અને દસ્ત પણ ઉપરાઉપરી થવા લાગ્યા. સ્વામીજીએ લોટપોટ થઈને બૌદ્ધ મંદિરમાં એક ભાંગ્યા તૂટ્યા ખંડેરમાં આશ્રય લીધો અને તે સ્થાનમાં 3 દિવસ સુધી ભૂખ્યા અને તરસા અચેતન દશામાં પડ્યા રહ્યા. ત્રીજે દિવસે જ્યારે એમને શુદ્ધિ આવી ત્યારે પાસેના નાણામાંથી પાણી પીને આવ્યા અને પાછા પોતાના ગુફામાં જઈને સૂઈ ગયા. તુષા તો આ પ્રમાણે નિવારણ થઈ ગઈ પણ સુધા નિવારણનો કોઈ ઉપાય તો નહોતો. એક દિવસ સંધ્યાકાળે 2 હિન્દુ વતે માર્ગ તેમની પાસે આવ્યા. દેખાવામાં 2 ભોળાભારા અને બિગણ હતા પણ ખરું જોતા તો એ પાક્કા ઠગ હતા. તે વખતે હિન્દુસ્તાનમાં ઠગ લોકોનું ઘણું જોર હતું. એ 2 વાતે યાત્રાળુઓએ આગળ જઈને રસોઈ કરી અને એમાંથી થોડીક મીઠાઈ સ્વામીજીને આપી. સ્વામીજીને ભૂખ એટલી બધી લાગી હતી કે આગળ પાછળનો જરા પણ વિચાર કર્યા વગર તે મીઠાઈ પૂરી ખાઈ ગયા. એ વખતે એમને ખબર નહોતી કે આ મીઠાઈ 20 થી મેળવેલું હતું. ઠગ લોકોએ મનમાંને મનમાં એવો વહેમ ભરાયો કે આ કોઈ બ્રહ્મચારી નથી પણ અમારા ત્રાસથી બચવા માટે આ વેશમાં પ્રવાસ કરીને શેઠીઓ અથવા કોઈ બહુ મોટો ધૃત છે, કોઈ રાજદૂત છે. એના પુસ્તકોના વચમાં જરૂર કંઈ ધન સંતાયેલું હશે. ઠગ લોકોએ આપેલા એ વિષના અસરથી સ્વામીજીનું શરીર જલ્દીથી ઠંડુ થઈ ગયું. શ્વાસ રોધવા લાગ્યો, કંઠ સુખાવા લાગ્યો અને નેત્ર બંધ થવા લાગ્યા. વિષની અસર થયેલી જોઈને પાપીઓએ સ્વામીજીના હાથ પગ દોરડાથી મજબૂત રીતે બાંધી દીધા અને મોંમાં દુચ્ચો ભરી નાખ્યો અને પુસ્તક વસ્ત્ર વગેરે ઉપાડીને ચાલ્યા માંડ્યા. નિસંદેહ સ્વામીજીના પોટલીમાં ધન તો અવશ્ય હતું પણ એ ધન એવું નહોતું કે જેને ચોર કે ઠગ ચોરી કરી શકે. એ તો વિદ્યારૂપી અમૂલ્ય ધન હતું કે જેનો ઉપયોગ કેવળ યોગ્ય અધિકારી મનુષ્યો જ કરી શકે. ઠગ લોકોએ તો પોતાના મનથી સ્વામીજીને મારીને ચાલ્યા ગયા પણ વિધાતાની લીલા ખૂબ વિચિત્ર હતી. સ્વામીજીને જ્યારે ભાન આવ્યું ત્યારે એક સુંદર ઘરમાં કોમલ શૈયા ઉપર પોતે હતા. આ ફેરફાર કેવી રીતે થયો એ તેમનાથી કંઈ કરી શકાયું નહીં. એ વિચારવા લાગ્યા, આ તો સ્વપ્ન છે કે મગજની નબળાઈનું પરિણામ છે. પરંતુ આસપાસમાં નજર નાખતા તેમણે 2 પુરુષોને જોયા કે પોતાની પથારી પાસે બેઠેલા હતા. એક યુવક હતો અને બીજો વૃદ્ધ હતો. યુવકનો વેશ સૈનિક જેવો હતો અને વૃદ્ધનો વેશ પંડિત જેવો. સ્વામીજીએ નમ્રતાપૂર્વક 1-2 પુરુષોને પૂછ્યું, હું ક્યાં છું, હું અહીંયા કેવી રીતે આવ્યો, મને અહીંયા કોણ લાવ્યું, આપ બંને કોણ છો? યુવક ઘણા પ્રેમ અને આનંદપૂર્વક કહ્યું, આપ દોલતાબાદમાં છો અને આ અમારું મકાન છે, હું અહીંયાનો પટેલ છું અને આ વૃદ્ધ પુરુષ અમારા વૈદ્યરાજ છે. આ 3 દિવસ ઉપર ઇલોરાના રસ્તામાં ઘાડ પડી હતી. અડધી રાતનો સમય હતો. ઘાડબાળુઓ મુસાફરોનો સામાન લૂંટીને આસપાસ સંતાઈ ગયા હતા. એ ખબર નહોતા પોતના જ વાર અહીં અમે અમલદાર થોડા સિપાહીઓ સાથે લઈ ઘાડબાળુઓની પૂંઠ લેવાનો મને હુકમ આપ્યો. હું તરત જ એમની શોધમાં નીકળી પડ્યો. ઘાડુપાડુ લોકો ઘણું ખરું છાપો માર્યા પછી ખંખેરાઈને સંતાઈ જાય છે. એવી ધારણાથી તમે જે ખંદેરમાં પડ્યા હતા હું ત્યાં ગયો. તે વખતે મેં જાણવામાં હાથમાં પોટલી લઈને તે 2 વ્યક્તિઓ ભાગી રહ્યા હતા. મેં એમની પાછળ પડી અને કહ્યું કે જાન બચાવવા માંગતા હો તો ઊભા રહો અને સર સમાન મૂકી દો. પણ એમને મારી વાતની જરા પણ પરવા ના કરી. લાચાર થઈ મેં અને મારા સિપાહીઓએ ગોળી ચલાવી અને તેમને જિંદગીનો અંત આવ્યો. મરતી વખતે તેમાંના એક ઠગે મને કીધું કે આ ખંદેરમાં એક બ્રહ્મચારી પડ્યો છે, તેને બચાવો, અમે તેને ઝેર ખવડાવ્યું છે. એટલે એટલું કહેતા કહેતા એનો પ્રાણ ચાલ્યો ગયો. હું ઝડપથી ખંદેરમાં ગયો તો આપને તરફિયાના માવતા જોયા. અમે તે વખતે આશા નહોતી કે આપ બચશો, કારણ કે મરણ વખતે જે પ્રકારના ચિહ્ન મનુષ્યમાં શરીરમાં જોવામાં આવે છે તે બધા આપના શરીરમાં દેખાતા હતા. તો પણ પરમેશ્વર ઉપર મને પૂર્ણ ભરોસો રાખી અમે આપને અહીંયા લાવ્યા અને આ વ્યાજદાર પાસે ઇલાજ કરાવ્યો. એમને મને દવા આપવામાં તન મન અને ધનથી યત્ન કર્યો છે. જેની અસર બિલકુલ કાઢી નાખવામાં સારું કેટલી વખત આપની ઉલટી અને ઝાડા કરાવ્યા. આજ અમને ખાતરી થઈ ગઈ કે વૈદરાજની મહેનત નિષ્ફળ નહીં જાય. એક બ્રાહ્મણ બ્રહ્મચારીના પ્રાણનું રક્ષણ અમારે હાથે થયું, એથી અમને ઘણો આનંદ થયો. આપના વસ્ત્રો અને પુસ્તકો આ ઘરમાં જ છે. હવે આપ આ ઘરને પોતાનું ઘર માની ચિંતાઓથી મુક્ત થઈને રહો. સ્વામીજીના આ પ્રાણ રક્ષકનું નામ હતું ગંગાધર રાવ. એ સ્વધર્મનિષ્ઠ પુરુષને ગૌ બ્રાહ્મણની સેવા કરવાનો ઘણો શોખ હતો. એની ઉંમર ફક્ત 30 વર્ષની હતી. એની એક સ્ત્રી અને પુત્ર અને એક કન્યા છોડીને મરણ પામી હતી. પણ સંતાન વસલ્ય ગંગાધર રાવ બીજી વાર લગ્ન નહોતું કર્યું. ગંગાધર રાવને ત્યાં સ્વામીજીના એ ઘરમાં 2 મહિના રહ્યા. જીવન રક્ષાના પ્રયત્ન સ્વરૂપે કહો કે આશ્રયદાતા પ્રતિ કૃતજ્ઞતા બતાવવા ખાતર કે જે પણ કહો કે અથવા મનુષ્ય સ્વભાવમાં સાધારણ રીતે રહેલા પરસ્પર પ્રેમના લીધે તમે કહી શકો તે ગમે તેમ કહો, પણ એટલું તો ખરું કે સ્વામી વિશુદ્ધાનંદજી દોલતાબાદમાં આવીને મોહજાલમાં ફસાઈ ગયા. જોકે શરીર તો બહુ સારું થઈ ગયું, પછી પોતે માધુકરી વૃત્તિથી ઉદર પોષણ કરતા અને બ્રહ્મચારના નિયમનો ભંગ નહોતો કર્યો, તો પણ કર્તવ્ય પરાયણમાં શિથિલતા આવી ગઈ. એક દિવસ સાયકાલ પોતે કથા વાંચી રહ્યા હતા. આખા દિવસનો થાકેલો ગંગાધર રાવ પોતાના માતા અને સંતાનની સાથે તે કથા સાંભળીને થાક ઉતારી રહ્યા હતા. રાજર્ષિ ભરતનું ઉપાખ્યાન ચાલી રહ્યું હતું. ચક્રવર્તી મહારાજા શ્રી ભરત, જેમના નામથી આપણે આખો આ ભારત દેશ ભરતખંડ કહેવામાં આવે છે, તે પોતાના સમૃદ્ધિવાન રાજપાટ પુત્ર પુત્રાદિ ત્યાગ કરીને દયા વર્ષ એક હરણનું બચ્ચું પાડવાથી કેવી રીતે તપોભ્રષ્ટ થયા તે વિષય ચાલી રહ્યો હતો. સ્વામીજી તે આખ્યાનને પ્રીતિપૂર્વક સંભળાવી રહ્યા હતા અને એવામાં એ કથાએ એકાએક તેમના હૃદય પર ઊંડી અસર કરી અને તેમની મૌન નિદ્રા તૂટી ગઈ. હવે તેમને ખબર પડી કે જે દશા ભરતની થઈ છે તે જ દશા એમની પોતાની પણ થઈ છે. ભરત રાજ્ય અને પુત્ર સ્ત્રી છોડીને મૃગબાલની સ્નેહમાં ફસાયા, તેમ પોતે પણ એક બાપ કરતાં પણ અધિક વહાલા મામા મામી કુટુંબનો ત્યાગ કરી અહીંયા એક નવું કુટુંબ વસાવી રહ્યા છે. એમને પોતાના મન થપકો દઈને કહ્યું, સંસારીઓ સાથે રહેવું તો પછી મામાના ત્યાં શું દુઃખ હતું, આટલી બધી શું તરફ હતી. કથા પૂરી થયા પછી તેમણે પોતાનો મનોભાવ ગંગાધર રાવ આગળ પ્રકટ કર્યો અને દોલતાબાદમાંથી ચાલ્યા જવાની રજા માંગી. સ્વામીજીને જવા માટે ઉત્સુક જોઈ શ્રી ધર્માત્મા ગંગાધર રાવને ઘણું દુઃખ થયું, તો પણ તેમણે પોતાની યાત્રામાં કોઈ વિઘ્ન ના નાખ્યું. તેમણે સ્વામીજીનો યાત્રાનો સામાન તૈયાર કરાવ્યો, થોડું ઘણું ધન પણ એમને આપ્યું, પણ સ્વામીજીનો આગ્રહ હતો કે હું નહીં લઉં ધન. ગંગાધર રાવે લાચાર થઈને ધનીમાં બચવા માટે એક ગોધડી અને પ્રવાસ માટે એક તટ્ટુ આપીને સ્વામીજીને વિદાય કર્યા. જગતી વખતે ગંગાધર રાવ થોડે વાર સુધી આગળ ચાલ્યા ગયા અને વિદાય માગતી વખતે એક પત્ર સ્વામીજીના હાથમાં આપીને કહ્યું, આપની કોઈ વસ્તુની આવશ્યકતા પડે ત્યારે આ પત્ર ઉઘાડીને વાંચશો, એથી આપની અભિલાષા પૂર્ણ થશે. સ્વામીજીએ પત્રને ભલામણનો કાગળ સમજી વગર વાંચીએ પોતાની પાસે રાખી મૂક્યો. સ્વામીજી તે વખતે ખબર નહોતી કે આ ગોધડીમાં ગંગાધર રાવે સોના અને મહોરો સંતાડી રાખી છે. દોલતાબાદમાંથી સ્વામીજી ઓમકારનાથ પહોંચ્યા. ઓમકારનાથનું તીર્થ મહાદેવજીના 12 જ્યોતિર્લિંગમાંનું એક અદ્વિતીય લિંગ છે. એ સ્થાન પવિત્ર નર્મદા નદીના દક્ષિણ કિનારા ઉપર આવેલું છે. ઘણું રમ્ય અને સોહામણું પણ છે. ત્યાં હોલકર રાજ્યનું આધિપત્ય હતું. એ દિવસોમાં અનેક સાધુ સંન્યાસી ત્યાં જઈને શિવજીની સાધના આરાધના કરતા. ત્યાં આગળ એક દરિદ્ર કાંડ્યકુપ્ત બ્રાહ્મણ જેની ઉંમર લગભગ 80 વર્ષથી પણ ઓછી નહીં હોય, ઘણા ઉચ્ચા અને મધુર સ્વરે દારિદ્ર દુઃખ દહનાય નમઃ શિવાય એ સ્તોત્રનો મંદિરની સામે પાઠ કરતો નિત્ય સ્વામીજીના દીતામાં આવતો. પૂછપરછ કરતા માલુમ પડ્યું કે એને 4 કુવારી કન્યાઓ છે અને કાદ્ય કુબ્જ બ્રાહ્મણોના કન્યાદાન સાથે પુષ્કળ ધન આપવાનો રિવાજ હોવાથી આ દુઃખી બ્રાહ્મણ મહેશ્વરના દરબારમાં પુકાર કરવા આવ્યો છે. સ્વામી વિશુદ્ધાનંદજીએ આ દીન બ્રાહ્મણ ઉપર ઘણી દયા આવી અને ગંગાધર રાવે આપેલા પત્ર અને એમના મદદ કરવામાં ઉપયોગી થઈ પડે એ દ્વારા એને સહાય કરવાનો સંકલ્પ કર્યો. એ પત્ર ફોડીને વાંચ્યો તો એમાં લખ્યું હતું, આપ જેવા સર્પાત્ર બ્રાહ્મણ અમારે ઘેર ખાલી હાથ જાય એ ઠીક નહીં જણાય. આપની આજ્ઞા લીધા વગર જ થોડીક અસરફીઓ મેં આપની ગોદડીમાં સંતાડી રાખી છે. જ્યાં જ્યાં જાડો દોડો લીધો છે તેને શિંગડામાં મારેલા છે ત્યાં ત્યાં અશરફીઓ છે. આશા છે એકોક દિવસ આપને કામ લાગશે. આ પત્ર વાંચવાથી સ્વામીજીને હર્ષનો પાર રહ્યો નહીં. એમને ગોદડી ખોલી નાખી તો સોના મહોરનો ઢગલો થઈ ગયો. એ બધી અશરફીઓ લઈને એ ચૂપચાપ દારિદ્ર બ્રાહ્મણ પાસે ગયા. બ્રાહ્મણે પ્રથમ તો એ ધનને ચોરીનો માલ ગણીને લેવાની ના પાડી, પણ વિશુદ્ધાનંદજીને ઘણો આગ્રહ કર્યા પછી મહેશ્વરના કૃપાથી ફર ગણી એ આદરપૂર્વક સ્વીકાર કર્યો. ઓમકારનાથમાંથી સ્વામીજી ઉજ્જૈન આવ્યા. ત્યાં તેમણે સાંભળ્યું કે શ્રી મહાકાલ મંદિરમાં શિવ પંચાક્ષર મંત્રનો જપ કરવાથી સર્વ પ્રકારની કામના પૂર્ણ થાય છે. સ્વામીજી વિદ્યા પ્રાપ્ત કરવાની ધૂન લાગી હતી એટલે તેમણે વિધિપૂર્વક એ મંત્રનો જાપ કરવાનો પ્રારંભ કર્યો. જ્યાં સુધી એ જપ પૂરો ન થાય ત્યાં સુધી એ ભિક્ષા માંગવા પણ નહીં જતા. એક મારવાડી એમના સ્થાન ઉપર આવીને 2 મુઠ્ઠી ચણા નાખી જતો, એ ખાઈને તે નિર્વાહ કરતા. ઉજ્જૈનથી ઇન્દોર રસ્તે ગ્વાલિયર પહોંચ્યા. ગ્વાલિયર સિંધિયા મહારાજાની રાજધાની હતી અને એ સુંદર શહેર હતું. એ વખતે મોટા મોટા પંડિતો રાજધાનીની શોભામાં વૃદ્ધિ કરી રહ્યા હતા. સિંધિયા સરકારને એમનો ઘણો આદર સત્કાર કરતા. સ્વામીજી સાંભળેલું કે ગ્વાલિયરમાં શાસ્ત્રનો વિદ્યાભ્યાસ ઘણો સારો થાય છે, એ જ ઉદ્દેશ્યથી તે ગ્વાલિયર ગયા. પણ એમને નહોતી ખબર કે એ વખતમાં ગ્વાલિયર જવું એ ઘણી વિપત્તિને મોડી લેવ જવું હતું. કહેવાય છે કે સન 1843માં જનકુજી રાવ સિંધિયાનું મૃત્યુ થયું. તેને કોઈ સંતાન નહોતું. રાણી તારાબાઈ એ સમયે 13-14 વર્ષની ઉંમરની હતી. તેણે પોતાના કુટુંબના 1-8 વર્ષના બાળક જીયાજી રાવને દત્તક લઈ પોતાના સ્વામીજીના ગાદી ઉપર બેસાડી દીધો. રેસિડન્ટની સંમતિથી મહારાજાના મામા સાહેબ રાજકારભાર ચલાવવા લાગ્યા. આ બાદ તેમના તેજસ્વી દાદા ખાસ ગેડાવાળાથી સાખી શકાઈ નહીં. એને રાણી સાથે મળી મામા સાહેબને કઢાવી મૂકી બધી સત્તા પોતાના હાથમાં લઈ લીધી. રેસિડન્ટ સાહેબે મામલો બગડતો જોઈ પોતાનો મુકામ ગોલપુરમાં કર્યો. એવામાં સિંધિયાના સેનાના ફાટફૂટ થઈ. કેટલાક દાદા ખાસગીવાળાના અને કેટલાક બાપુ સિટોલિયાના સહાયક બન્યા. પરસ્પર યુદ્ધ થયું. એકબીજાના આદમીઓના ઉપર કરવાથી કેદ કરવા માંડ્યા. એ સમયે સ્વામી વિશુદ્ધાનંદ બાપુ સિટોલિયાના એક સ્નેહશી શ્રી સરદારજીના ત્યાં કોઈ પંડિત સાથે ઉતાર્યા. દાદા ખાસગીવાળા માણસોએ રાતે એ ઘેર ઉપર હુમલો કર્યો. સરદાર માર્યો ગયો. ઘરમાં લૂંટાઈ ગયા અને કેટલાક માણસો સાથે સ્વામીજી પણ કેદમાં પકડાઈ ગયા. બુદ્ધિમતી રાણી તારાબાઈએ જોયું કે પરસ્પર યુદ્ધથી સેના અને રાજ્યનો વિનાશ થયો. તેને યુદ્ધમાં બંધ કરવાની આજ્ઞા આપી. તારા ખાસગીવાળાએ કેદ કરીને આગ્રા મોકલી આપ્યો અને બાબુ હિટોલિયાને દિવાન થયો. તેણે જ્યારે પોતાના મિત્રને માર્યા ગયાની અને તેના નોકર અને આશ્રિતોને કેદ પકડવાની ખબર કરી ત્યારે તેણે તરત જ તેમને છોડી મૂકવાની આજ્ઞા કરી અને આ રીતે સ્વામીજીનો છુટકારો થયો. સ્વામીજી સાથે હિટોલિયાનો વિશેષ પરિચય થયો. પંડિત રામકૃષ્ણ શાસ્ત્રી જેમની સાથે સ્વામીજી પકડાયા હતા અને બાપુ સિટોલિયાના સ્વર્ગસ્થ મિત્ર ઘણા કૃપાપાત્ર હતા તેમણે જે પરિચય પ્રાપ્ત કરાવી આપ્યો હતો. ગ્વાલિયરને આ યુદ્ધની તૈયારીઓ જોઈ તેમને ત્યાંથી વિદાય માગી. બાપુ સિટોલિયાએ ગ્વાલિયરમાં રહેવાનો ઘણો આગ્રહ કર્યો પણ સ્વામીજીની ઈચ્છા આગળ એમને ઝૂકવું પડ્યું. અને લાચારી થઈને વસ્ત્ર અલંકાર આદિથી સન્માનિત કરી એમને વિદાય આપી. ગ્વાલિયરથી બિઠુર જતી વખતે રસ્તામાં અંગ્રેજ સરકારનો ફોજે તેમને સિંધિયાનું ગુપ્તચર ધારીને પકડ્યા. એમને ઘણું કહ્યું કે અમે નિરઅપરાધી છીએ, પણ અમલદારોએ તેમના ઉપર વિશ્વાસ ના આવ્યો. એમને એક એવો શક હતો કે આ બે જણા ગ્વાલિયરથી બાજીરાવને ખબર પહોંચાડે છે. આખરે સિંધિયાનો ફોજ મહારાજપુર અને પનિયરના યુદ્ધમાં પરાસ્ત થઈ ગયા અને અંગ્રેજ સરકાર સાથે નવી સંધિ થઈ. ત્યારે સ્વામીજી અને એમના સાથે પંડિતજીનો છુટકારો થયો. ફરીથી રાખીને આ પ્રમાણે કોઈ એમના ઉપર શક્તિ પકડી ન લે એટલા માટે તેમણે અંગ્રેજ સેનાનાયક પાસેથી ભલામણનો પત્ર લઈ લીધો. આ આપત્તિ સમય સ્વામીજીનું ધૈર્ય ચાલ્યું જતું હતું. એ ઘરબાર અને સગા સંબંધીઓને સંભાળીને રુદન કરતા હતા, પણ વિશુદ્ધાનંદજીનું ચિત્ત જરા પણ ચલિત થયું નહોતું. એ તો પહેલાંની માફત ધર્મશાસ્ત્ર અને તત્વજ્ઞાનની વાતો કરતા અને નિશ્ચિત થઈને સૂઈ જતા. જે સમયનું અમે વર્ણન કરીએ છીએ તે સમયના બિઠોરમાં અને આજના બિઠોરમાં ઘણું અંતર છે. હાલ બિઠોર સુમસામ છે, પણ તે વખતે તે સુંદર સોહામણું નગર વારાણસીનું પ્રતિસ્પર્ધા થઈ રહ્યું હતું. ઈસવીસન 1818માં પ્રસિદ્ધ મહારાષ્ટ્ર નરેશ બાજીરાવ પેશવા અંગ્રેજોથી પરાજિત થઈ સ્વદેશ અને સ્વરાજ્ય ગુમાવી 8 લાખનું પેન્શન લઈ બિઠોરમાં આવી પહોંચ્યા. અને તે વખતે તેમની પાસે મોટી સેના નહોતી એ વાત પણ કરી, પણ તેમની વિદ્વાન વિપ્રમંડળી તે સમયે તેમની સાથે હતી. હજારો વિદ્વાન બ્રાહ્મણ તે સમયે બાજીરાવના આશ્રય નીચે શાસ્ત્ર ચર્ચા કરી રહ્યા હતા. બિઠોર તે સમયે વેદના સુમધુર ધ્વનિથી ગુંજી રહ્યું હતું. દૂર દેશવરથી આવેલા પંડિતો પોતાના વિદ્યાનો ચમત્કાર બતાવી ઉદાર બાજીરાવ પાસેથી યોગ્ય પુરસ્કાર પ્રાપ્ત કરતા. તે સમયમાં બિઠોરમાં પંડિત રાઘવેન્દ્ર આચાર્ય નામના વૈષ્ણવ સંપ્રદાયના એક વિદ્વાન બિરાજતા હતા. પંડિત રાઘવેન્દ્ર આચાર્ય વ્યાકરણ શાસ્ત્રમાં અદ્વિતીય વિદ્વાન હતા. પેશવાથી ત્યાંથી એમને વર્ષાસન મળતું એટલે કે ઉદર નિવાર કરવા માટેની એમની ફિકર નહોતી. એ જેટલા વિદ્વાન હતા તેટલા સરાચારી પણ હતા. વ્યાકરણ શાસ્ત્રમાં એમને ઘણો સુધાર કર્યો. નાગેશ ભેદના અત્યુત્તમ ગ્રંથ પરિભાષેન્દ્રુ શેખરને એમને ઘણી ટીકા કરેલી અને તે વખતે ઘણી પ્રશંસા પણ પામી. એમનો આશ્રમ જોઈ એવો ભાસ થતો જાણે કે વાલ્મીકીએ અત્યારે પરિણીના પુણ્ય અને શ્રમનું ફલ અત્યારે પ્રકટ થઈ રહ્યું છે. પંડિત રામકૃષ્ણ શાસ્ત્રી પણ સ્વામી વિશુદ્ધાનંદજીને લઈને પોતાના જૂના મિત્ર રાઘવેન્દ્ર આચાર્યજીના આશ્રમમાં પહોંચ્યા અને પરસ્પર કુશલ સમાચાર પૂછ્યા. એના બાદ શાસ્ત્રીજી હસી કહ્યું, આજે આપણે ભેટ કરવા સારું હું આ વિદ્યાર્થી લાવ્યો છું. એને આપ સાધારણ વિદ્યાર્થી ના સમજશો, એ ઘણો ચંચલ પુરુષ છે. મને તો લાગે છે તપસ્વી વિશ્વામિત્રની શસ્ત્ર વિદ્યાએ દશરથ કુમારની પાસે જવાનું જેવું ફળ પ્રકટ થયું તેવું જ પરિણામ આપને સંસ્કૃત વિદ્યા આ વિદ્યાર્થીને દ્વારા જરૂર પ્રકટ થશે. આચાર્યએ વિસ્મયપૂર્વક ઉત્તર આપ્યો, હા. એમના આશ્ચર્યમાં શું છે, વિશ્વામિત્ર જે પ્રકાર દશરથ કુમારનો પોતાનો આરાધ્ય સ્વીકાર કર્યો તેવી રીતે હું પણ એમનો સ્વીકાર કરું છું અને સંભવ છે હું પણ એ જ પ્રમાણે કૃતાર્થ થઈશ. પંડિત શ્રી રામકૃષ્ણ સ્વામી વિશુદ્ધાનંદજી અનેક પ્રકારની શિખામણો આપી આશ્રમમાં મૂકીને ચાલ્યા ગયા. રાઘવેન્દ્ર આચાર્યજીએ ઘણા દિલથી તેમને ભણાવ્યું શરૂ કર્યું અને સ્વામીજીએ પણ એકાગ્ર મનથી વિદ્યા અભ્યાસ કરવા માંડ્યા. એનું પરિણામ થયું કે 3 વર્ષમાં જ સિદ્ધાંત કૌમુદી, મનોરમા, શબ્દેન્દુ શેખર, ભાષેન્દુ શેખર, મહાભાષ્ય જેવા વ્યાકરણના શ્રેષ્ઠતમ ગ્રંથો એમને સારી રીતે આવી ગયા. બાલ્ય અવસ્થાથી સ્વામી વિશુદ્ધાનંદજીએ ગુરુભક્તિ શીખતા હતા. એક દિવસ સ્વામી શ્રી પંડિત રાઘવેન્દ્ર આચાર્ય પોતાના શિષ્યો સાથે ગંગા કિનારા ઉપર સંધ્યા ઉપાસના કરી રહ્યા હતા. ચોમાસાના દિવસ હતા, ગંગાના પૂર આવી ગયું. અકસ્માત એક વિદ્યાર્થીનો પગ ખસી ગયો અને જોતજોતમાં તે ગંગાના પ્રવાહમાં તરાવો તરાવા લાગ્યો. ડૂબતી વખતે તે બૂમ પાડી ઉઠ્યો, ગુરુજી બચાવ, હું ડૂબી રહ્યો છું. ગુરુજી પણ ગભરાઈ ગયા, પણ શું કરવું એ સમજાયું નહીં. તેમને પોતાની પાસે બેસેલા વિદ્યાર્થીઓને કહ્યું, જાઓ, એ ડૂબી ના જાય. ગુરુવચન સાંભળવાના એક વિદ્યાર્થી તો કૂદી પડ્યો અને પોતાના ગુરુબંધુને બચાવવા ગંગાના પ્રવાહમાં તરવા લાગ્યો. જોત જોતમાં બંને વિદ્યાર્થીઓ અદ્રશ્ય થઈ ગયા. ગુરુજીએ એમની શોધમાં ગંગા કિનારા ઉપર દૂર દૂર સુધી માણસો દોડાવ્યા, પણ કોઈને પત્તો લાગ્યો નહીં. ગુરુજીને ઘણો શોક થયો, કારણ કે ગુરુની આજ્ઞાને સાંભળનાર, પોતાના પ્રાણને જોખમમાં નાખનારને ગંગાના પ્રબળ પ્રવાહમાં ઝડપનાર વિદ્યાર્થી બીજો કોઈ નહીં પણ આપણા ચરિત્રનાયક શ્રી વિશુદ્ધાનંદજી હતા. બીજે દહાડે પ્રાતકાલે પંડિતજી પોતાના આશ્રમમાં ઊંડા વિચારમાં ઘરકાવ થઈને બેઠા હતા. તે સમયે અચાનક સ્વામી વિશુદ્ધાનંદજી પોતાના સ્વાધ્યાયી વિદ્યાર્થી સાથે લઈ આવી પહોંચ્યા અને ગુરુચરણમાં નમસ્કાર કર્યા. સ્વામીજીએ વિદ્યાર્થીને બચાવવામાં ઘણો પરિશ્રમ અને બુદ્ધિ વાપર્યા, તેથી તેમનો વૃત્તાંત સાંભળીએ ગુરુજીને ઘન્યો ધન્યવાદ આપ્યો. વ્યાકરણમાં પારંગત થયા પછી સ્વામી વિશુદ્ધાનંદજીને યોગનો અભ્યાસ કરવાની લાલસા ઉત્પન્ન થઈ. એ વિદ્યા ઉપાર્જન કરવા માટે પોતે બિઠુરથી હરિદ્વાર ગયા. બિઠુરથી હરિદ્વાર પહોંચતા એમને 3-4 માસ લાગ્યા. હરિદ્વારના દક્ષિણમાં કનખલ ગામમાં જ્યાં આગળ દક્ષેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર છે અને જ્યાં આદિ ભગવતી દાક્ષાયણીના પવિત્ર ચરિત્રનું સ્મારક છે, ત્યાં આગળ સ્વામીજીએ નિવાસ કર્યો. કનખલમાં થોડા દિવસ રહી પોતે બદ્રિકા આશ્રમ પધાર્યા અને ત્યાં આગળ અનેક પરમહંસ યોગી સંન્યાસીઓના દર્શન કર્યા અને યોગ ભણવાની ઈચ્છા દર્શાવી. ત્યાં આગળ તેમને યોગીરાજનો મેળાપ થયો. એમને કહ્યું, જે મહાત્મા હું યોગ અભ્યાસ કે આત્મજ્ઞાનથી નિષ્પાપ થઈને જ્ઞાની કહેવામાં અધિકારી થયા હોય તેમને સારું બદ્રિકાશ્રમમાં જાઓ. તે બદ્રિકાશ્રમમાં છે. જેઓ યોગના ઊંચા માર્ગ પર ચડવાની ઈચ્છા રાખે છે અને જિજ્ઞાસુ અર્થાત જેમને આત્મતત્વ કે યોગશાસ્ત્રને ભણવાની ઈચ્છા છે તેમને નીચે હરિદ્વાર કે ઋષિકેશમાં જઈને પોતાનો અધિકાર પ્રાપ્ત કરવો જોઈએ. બદ્રિકાશ્રમમાં ઘણી ધાડ પડવાથી ઠંડી મોસમમાં ત્યાં કોઈ રહેતું નહીં. ઘણા પંડાઓ ત્યાંથી ઉતરી આવીને દેવપ્રયાગ આદિ સ્થળોમાં ચાલ્યા જાય છે અને બદ્રિકાશ્રમના મુખ્ય અધ્યક્ષ જેને રાવલ કહે છે તે પોતાના દલ સાથે જ્યોષ્ઠિમઠમાં આવી રહે છે. ત્યાં આગળ 6 મહિના સુધી ભગવાન બદ્રીનારાયણને પૂજન થાય છે. યોગીરાજ સ્વામી વિશુદ્ધાનંદજી પોતાની સાથે જ્યોષ્ઠિમઠમાં લેતા આવ્યા હતા. યોગીરાજે જ્યોષ્ઠિમઠ પાસેના શ્રી વિષ્ણુપ્રયાગ નામના સ્થાનમાં એકાંતમાં રહેતા. દિવસના તે સ્વામીજી પાસે આવી જતા અથવા તો સ્વામીજી તેમની પાસે ચાલ્યા જતા, પરંતુ રાત્રે વિશુદ્ધાનંદજીએ પોતાના સ્થાનમાં રહેવા દેતા નહોતા. સ્વામીજીએ એ યોગીરાજ પાસે યોગ ક્રિયા અને યોગશાસ્ત્રનું રહસ્ય થોડા દિવસમાં શીખી લીધું. હિમાલયના બધા જોવાલાયક તીર્થસ્થાનોમાં જઈ આવ્યા. પછી સ્વામીજી ઋષિકેશમાં આવી વસ્યા. ઋષિકેશ તે દિવસોમાં ખરેખર તપોવન હતું. એ વખત ઋષિકેશ સંબંધમાં વાત નીકળતા સ્વામી વિશુદ્ધાનંદ કહેતા, મહર્ષિઓના જે શાંત આશ્રમનું વર્ણન આપણે ઇતિહાસ પુરાણોમાં પ્રસિદ્ધિ છે એવું અવિકલચિતતા તે વખતે ઋષિકેશનું હતું. આજકાલની પેઢે તે સમયે ત્યાં સાધુઓનો એકદમ થાતો હતો અને શ્રેષ્ઠતમ સાધુ સંન્યાસીઓ આવતા. એ વખતે કોઈ સંન્યાસીઓ તેમની પાસે ધન રાખતો નહોતો, તેમ કોઈના નામની હુંડીઓ પણ ચાલતી નહોતી. છતાં પણ તે સમયના સંન્યાસીઓનું જીવન અમૂલ્ય હતું. હાલના બધા સંન્યાસો મળીને પણ એક વખત એક સંન્યાસીની બરાબર પણ ન કરી શકે. આખી દુનિયાની સંપત્તિ તે તપસ્વીઓની દ્રષ્ટિમાં તુચ્છ હતું. ઋષિકેશના દર્શન માત્રથી અભિજ્ઞાન શકુંતલાના દુષ્યંતને પેઢે તે સમય મુખમાંથી ઉદ્ગાર નીકળતા, શાંત મિંદ માશ્રમ પદ્મ. ઋષિકેશમાં સ્વામી વિશ્વદાનંદજી થોડા દિવસ રહ્યા પછી સ્વામી ગોવિંદાશ્રમજી પાસે યોગ વિદ્યા અને બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ કર્યો. સ્વામી ગોવિંદાશ્રમજી પૂરી તરફથી વ્યક્ત માણસ હતા. એમના ચરિત્રની અસર વિશુદ્ધાનંદજી ઉપર ઘણી સારી એવી થઈ. સ્વામી વિશુદ્ધાનંદ તે સમય ઘણું કરીને ફૈરા કરતા કનખલ અને ઋષિકેશમાં અધિક સમય રહેતા. એમનો નિવાસ કનખલના દક્ષેશ્વર મંદિરમાં, હરિદ્વારમાં બિલ્વેશ્વર મંદિરમાં અને ઋષિકેશમાં ગંગા કિનારાના ઝાડીઓમાં હતી. એ વખતે એમનો વેશ પણ એવો હતો કે અલમસ્ત સાધુ જેવા દેખાતા. માથા ઉપર વાર, એક હાથમાં સોટો અને બીજા હાથમાં કમંડલું, ખભા ઉપર મુખચર્મ, બગલમાં પુસ્તક, તરુણ વય અને સુંદર શરીર. જોનાઓના મુખ પર એમનું ચિત્તનું આકર્ષણ રહ્યા કરતું. સ્વામી શ્રી ગોવિંદાશ્રમજીએ એક દિવસ લાડમાં એમને વીરભદ્ર નામથી બોલાવ્યા. ત્યાંથી કેટલાક લોકો એમને વીરભદ્ર બ્રહ્મચારી નામથી બોલાવ્યા લાગ્યા. ઉત્તર દેશમાં એમણે 3 વર્ષ સુધી વાસ કર્યો. એટલા સમયે એમના અનેક તીર્થોની યાત્રા કરી અને અનેક સુયોગી અને સંન્યાસીઓના સમાગમમાં આવ્યા. કૃષ્ણચંદ્રારાયણ આદિ વ્રત અને ગાયત્રી આદિ મંત્રોના જપથી શરીર અને અંતકરણના દોષ દૂર થવા માંડ્યા. જોશીમઠના યોગીરાજ પાસેથી જે વિદ્યા મેળવેલી હતી નિરંતર સાધુઓના સેવાના રહેવાથી તે વધતી ગઈ. એ પોતે કેટલા દિવસ સુધી સમાધિ થઈ ધ્યાનમાં જતા રહ્યા. હઠયોગમાં સ્વામી વિશુદ્ધાનંદજી નિપુણ થઈ ગયા હતા, પણ રાજયોગ એમનું વિશેષ જ્ઞાન નહોતું. સ્વામી ગોવિંદ આશ્રમજીએ તેમને રાજયોગ ભણાવતી વખતે એક દિવસ નિશ્ચિત પ્રમાણે ઉપદેશ આપ્યો, યોગશાસ્ત્રમાં તારો અત્યંત અનુરાગ જોઈ મારે કહેવું જોઈએ કે સંન્યાસીઓમાંથી લૌકિક વિષયોમાં જે પ્રમાણે વિષ્ણે પેઢે ત્યાગ કરવા લાયક છે તે જ પ્રમાણે યોગનો વિષય પણ તાજ્ય છે. જો તારી ઈચ્છા સંન્યાસ ગ્રહણ કરવાની હોય તો તારે સ્મરણમાં રાખવું જોઈએ કે એક દિવસ યોગ સિદ્ધિની પણ દુર્વાસાનો પણ પરિત્યાગ કરવો પડશે. વિશુદ્ધાનંદજીએ સંદેહપૂર્વક નિવેદન કર્યું, મહારાજ, યોગનું શું સંન્યાસને પ્રતિ બંધક છે કે એક દિવસ યોગ સિદ્ધિની વાસના પણ તજવી પડશે? શું યોગ કામના પણ વિષય વાસનાની સમાન દુર્વાસાની સમાન છે? જો એવું જ હોય તો પછી શાસ્ત્રોમાં યોગનું વિધાન શા માટે રાખ્યું છે? ગોવિંદ આશ્રમજીએ કહ્યું, હા વત્સ, યોગ વાસના પણ એવી જ છે. શાસ્ત્રના અધિકાર મુજબ બધી વાતોનું વિધાન કર્યું છે. રાજયોગ અનેક પ્રકારે સંન્યાસીઓનો સહાયક તો બને શકે છે, પણ હઠયોગ નહીં. સંન્યાસ પ્રકરણમાં જ્યાં યોગની પ્રશંસા છે ત્યાં જ રાજયોગ સમજવો જોઈએ, અને જ્યાં નિંદા હોય ત્યાં હઠયોગની નિંદા છે એમ માનવું જોઈએ. સ્વામી વિશુદ્ધાનંદજી, લૌકિક વિષયોનો પ્રત્યક્ષ રૂપે મનુષ્યના અંધપતનમાં હેતુરૂપ છે, પણ હઠયોગ તો એવો છે કે એ વાત મારી મંદ બુદ્ધિથી સમજી શકાતી નથી. ત્યારે ગોવિંદાશ્રમજી કહ્યું, વાસ્તવિક છે, લૌકિક વિષયો પ્રત્યક્ષ રૂપે મનુષ્યના અધપતનમાં કારણરૂપ છે. એ જાણ્યા છતાંય મનુષ્ય એમાં શું અને શા માટે પ્રવૃત્ત થાય, પ્રવૃત્તિનો ઇષ્ટ માર્ગમાં હોવો જોઈએ, અનિષ્ટ માર્ગમાં તો નહીં. પરંતુ એ વાત ખરું છે, કારણ કે મનુષ્ય બ્રહ્મવશ થઈ જવું એવું કરે છે. જે લોકો બ્રહ્મવશ નથી કરતા એ લોકો એમાં ફસાતા નથી. બ્રહ્મવશ થઈ કેટલા લોકો હઠયોગ અને યોગ સિદ્ધિ પ્રાપ્ત કરી તેમને પુરુષાર્થની અવધિ માની મહા અહંકારી બની જાય છે. કલયુગમાં લોકો પોતાની શારીરિક શક્તિથી ફલી ફૂલીને અહંકારી બની જાય છે, તો પછી યોગ સિદ્ધિ મળી જાય તો એમના અભિમાન અને અત્યાચારનું શું ઠેકાણું? ત્યારે સ્વામીજી બોલ્યા, સંન્યાસી કે વિરક્ત મનુષ્ય યોગશાસ્ત્રનો પણ વિચાર ન કરે તો પછી બીજું કોણ કરે? ત્યારે ગોવિંદ આશ્રમજીએ કહ્યું, એકમાત્ર બ્રહ્મવિદ્યાનો વિચાર, બ્રહ્મવિદ્યા અને વેદાંતનો વિચાર, એ સિવાય બધા શાસ્ત્ર સંન્યાસી માટે બંધનના હેતુ છે. ત્યારે વિશુદ્ધાનંદજી કહ્યું, ત્યારે તો સંન્યાસ આશ્રમ ઘણો કઠિન છે. ગોવિંદ આશ્રમ કઠિન તો શું, મહાકઠિન છે, પરંતુ જો કોઈએ એ આશ્રમને બરોબર નિભાવે છે તો જન્મ મરણના ચક્રમાંથી એ પણ નીકળી જાય છે. આ અમૂલ્ય ઉપદેશના લીધે સ્વામી વિશુદ્ધાનંદજીનું મન યોગશાસ્ત્ર ઉપરથી ઉતરી ગયું અને તેમણે વેદાંતનો અભ્યાસ તરફ પોતાનું મનને દોડાવ્યું. સ્વામી શ્રી ગોવિંદાશ્રમ આ ઉપદેશને આપ્યા પછી ગંગોત્રી તરફ ચાલ્યા ગયા અને બીજા પરમહંસોની વૃત્તિને ભણાવવા તરફ ઓછી જોવામાં આવી. હરિદ્વાર અને કલકલમાં વેદાંત જાણનારા પંડિતો તો ઘણી શોધ કરી, પણ નિરાશ જ થવું પડ્યું. આખરે એક દિવસે સ્વામીજીને બિલ્વેશ્વર મહાદેવનું પૂજન કરવા લાગ્યા ત્યાં આગળ એમને એક પરમહંસ સંન્યાસીના દર્શન થયા. એ મહાત્મા એમના પૂર્વ પરિચિત હતા. કલ્યાણી ગામમાં મહાદેવ વાવડી ઉપર સ્વામી વિશુદ્ધાનંદજીએ જેમના પ્રથમ દર્શન કર્યા હતા અને એ વખતે એમને કહ્યું હતું, હું તને હરિદ્વારમાં મળીશ. એમ કહેવાય છે કે માતૃભૂમિના રક્ષણ માટે હૈદર અલી સાથે યુદ્ધ કરી વીરગતિ પ્રાપ્ત કરનાર કોંકણના વિખ્યાત બ્રાહ્મણ નરેશ આનંદ રાવ એ મહાત્માના પિતા હતા. એમની માતા પણ નિરાધાર અવસ્થામાં પતિના મૃત્યુ પછી થોડા દિવસોમાં 2 પુત્ર સંતાનને મૂકી મરણ પામી. દેવગતિથી આ બંને અનાથ રાજકુમાર સંન્યાસી અને યોગી થયા હતા. સ્વામી વિશુદ્ધાનંદજી ઘણા વર્ષે એમના દર્શન કરી વિનયપૂર્વક પૂછ્યું, ઘણા વર્ષ ઉપર દાસને મહારાજના કલ્યાણીમાં દર્શન થયા એ વાત મહારાજને સ્મરણમાં હશે? પરમહંસજીએ કહ્યું, હા સ્મરણમાં છે વિશુદ્ધાનંદ. એ વખતે મેં સંન્યાસી થવાની ઈચ્છા દર્શાવી ત્યારે આપે મને આજ્ઞા આપી હતી કે પહેલો વેદ અધ્યયન કરો પછી સંન્યાસ લેજો. હવે કહો મારે શું કરવું? પરમહંસ, એ જ અધ્યયન જારી રાખો, પણ સ્મરણમાં રાખજો કે અધ્યયન અને અધ્યાપન કરતાં મોટી વાત બીજી કોઈ નથી. વેદ ભણ્યા છો તો તેના અંગ અને શાસ્ત્રોનો પૂરો અભ્યાસ કરો. વિશુદ્ધાનંદ, હમણાં હું સંન્યાસ ગ્રહણ કરું કે નહીં? પરમહંસ, સંન્યાસ લેવા જેવું કાંઈ જ નથી. સંન્યાસ ત્યાગને કહે છે. જે ત્યાગી છે તે સર્વદા સંન્યાસી છે. વિશુદ્ધાનંદ, એ સાચું, પરંતુ હું લિંગન્યાસ લઉં કે નહીં? પરમહંસ, ભાઈ, સંન્યાસ તો માર્ગ ઘણો અઘરો છે, પરંતુ તારી ઈચ્છા ઘણા વર્ષોથી સંન્યાસ લેવાની છે તો સુખેથી કાશીમાં જઈ સંન્યાસ ગ્રહણ કરો. તમારા મતે સંન્યાસમાં પણ કર્મ પ્રધાન છે, પરંતુ કર્મનો ઉપયોગ લોકહિત માટે કરજો. અને મારો આ શ્લોક હંમેશા ધ્યાનમાં રાખજો. અકૃત્વા પરસંતાપ મગત્વા ખલ મંદિરમ અનૌદત્ય સૂચ્ય સંતામ વર્મ સ્વલપ મપી તદ્રહું. અર્થાત, કોઈને પણ કષ્ટ પહોંચાડ્યા વગર, દુષ્ટોને ઘેર ગયા વગર અને સન્માર્ગનો ત્યાગ કર્યા વગર થોડું પણ મળે તો એ ઘણું છે. ઉપદેશના અંતમાં પરમહંસજીએ કહ્યું, બસ હવે અમારી આ સંસારમાંથી વિદાય છે. મારા મતે આજનો દિવસ ઘણો આનંદનો છે. તમે કોઈ મારા માટે શોક ના કરશો અને મેં બતાવેલ માર્ગ પર ચાલજો તો થોડી વાર પછી આ શરીરને ગંગામાં પ્રવાહિત કરી દેજો. એ જ મારી ખીવતની આજ્ઞા છે. એટલું કહીને એ પરમહંસજીએ ઉત્તરામાં બુક કરી પદ્માસનમાં વાળી સદૈવની સમાધિ લગાવી દીધી. એમના પ્રાણહીન દેહને સ્વામી વિશુદ્ધાનંદજીએ તથા એ પરમહંસજીના બંધુ સ્વામી કૃષ્ણાનંદજીએ મળીને ગંગામાં વહેવાવી દીધી. ત્યાર પછી સ્વામી કૃષ્ણાનંદ હરિદ્વારથી દક્ષિણમાં ચાલ્યા ગયા અને સ્વામી વિશુદ્ધાનંદજી કાશીપુરનો માર્ગ લીધો. ઈસવીસન 1850માં સ્વામી વિશુદ્ધાનંદ કાશીપુરમાં આવ્યા અને દશા અશ્વમેધ ઘાટ ઉપર વાસ કર્યો. ત્યાં અહિલ્યાબાઈ ધર્મશાળામાં ગૌડ સ્વામી બિરાજતા હતા. મહાત્મા ગૌડ સ્વામીજીની વિદ્વતાની પ્રશંસા સાંભળી વિશુદ્ધાનંદ એમના દર્શન કરવા પધાર્યા. સાધારણ કુશલ સમાચાર પૂછ્યા બાદ ગૌડ સ્વામી પૂછ્યું, કેમ ભાઈ, અહીંયા આવવાનું શું પ્રયોજન? મારા લાયક કોઈ કામકાજ હોય તો અવશ્ય કહેજો, બનતા સુધી હું પૂર્ણ કરીશ. ત્યારે સ્વામી વિશુદ્ધાનંદ કહ્યું, મારા ધારવા પ્રમાણે એવું કંઈ નથી કે જે આપવાથી ન બની શકે. ગૌડ સ્વામી, તો સ્પષ્ટ જણાવો શું કામ છે? વિશુદ્ધાનંદ, દયાસિંધુ, મારી એકમાત્ર ઈચ્છા છે કે આપની પાસેથી સંન્યાસની દીક્ષા લઈ જિંદગી સફળ કરો. ગૌડ સ્વામી, અહો, સંન્યાસ ઘણો અઘરો છે. કલયુગમાં સંન્યાસના નિયમોનું પાલન કરવું ઘણી દુર્ગત વાત છે. વિશુદ્ધાનંદજી, કલયુગ સંન્યાસ માટે યોગ્ય કાલ નથી તો પછી શંકરાચાર્ય વગેરે મહાનુભાવોએ કેવી રીતે સંન્યાસ લીધો? ગૌડ સ્વામી, ભાઈ, ક્યાં ભગવાન ભાષ્યકાર અને ક્યાં આપણે, ક્યાં સર્વકર્મફળનો ત્યાગ કરનારા મહાન આદિગુરુ શંકરાચાર્યનો સંન્યાસ અને ક્યાં આજકાલના પેટભર સ્વાર્થી ભિક્ષુઓની લીલા. તમારું કહેવું એ પણ ખરું, કેવલ કાલનો કોઈ દોષ નથી, સંન્યાસના યથાર્થ પાત્ર બહુ થોડા મળી આવે છે. વિશુદ્ધાનંદ, પાત્ર અને કુપાત્રની ખાતરી કેવી રીતે થાય? ગૌડ સ્વામી, પરીક્ષાથી. વિશુદ્ધાનંદ, એ પરીક્ષા ક્યાં અને ક્યારે થાય છે? ગૌડ સ્વામી બોલ્યા, સર્વત્ર અને સર્વદા. સ્વામી વિશુદ્ધાનંદ, પણ કેવી રીતે? ગૌડ સ્વામી, એ જરા સમજવા જેવી વાત છે. જરા વિચાર કરીને જોશો તો જણાશે મનુષ્યની પરીક્ષા વાત વાતમાં ઠેક ઠેકાણે થઈ જાય છે. સાધારણ લોકોને એનું જ્ઞાન ભલે ના પડે, પણ અંતર્યામી શ્રી પરમાત્મા અને યોગી લોકો આ બધું રહસ્ય જાણી લે છે. વાતચીત, આકૃતિ વગેરે ઉપરથી પણ લોકો એક પ્રકારનો અભિપ્રાય બાંધી લે છે. પણ અમુક માણસ પાત્ર છે કે કુપાત્ર એની ખાતરી કરવા માટે થોડાક દિવસ સાથે રહેવાની જરૂર પડે છે. માટે હું તમારી સાથે રહી તમારી પરીક્ષા ન કરી લો ત્યાં સુધી તમને સંન્યાસ નહીં આપું. વળી તમારી અવસ્થા પણ નાની છે. સ્વામી વિશુદ્ધાનંદ બોલ્યા, જે મનુષ્ય યુવાન અવસ્થામાં પ્રભુનું સ્મરણ નહીં કરે તો વૃદ્ધ અવસ્થામાં શું કરવાનો હતો? ગૌડ સ્વામી, સત્ય છે, ભગવાનનું સ્મરણ યુવા અવસ્થામાં નહીં પણ બાલ્યાવસ્થામાં પણ કરવું જોઈએ. કાલની કોની ખબર છે? ઈશ્વર સ્મરણ કરતી વખતે મનુષ્ય એવું ધારવું જોઈએ કે મૃત્યુએ ઘરે પકડી રાખ્યું છે અને કહ્યું છે, ગ્રહીણ ઇવ કેવેશુ મૃત્યુ ધર્મ માચરે. સ્વામી વિશ્વદાનંદ બોલ્યા, જો એમ જ છે તો પછી આપ મને દીક્ષા આપવામાં વિલંબ શું કામ કરો છો? ગૌડ સ્વામી, હરિભજન કરવાનો દરેક મનુષ્યને સ્વતંત્ર નિર્ણય આપ્યો છે, પણ આશ્રમ ધર્મ એક જુદી વાત છે. એમાં દેશ, કાલ, પાત્ર વગેરે અવશ્ય વિચાર કરવો પડે. સ્વામી વિશ્વદાનંદ, એ બધો વિચાર ભલે કરો પણ મને નિરાશ ના કરશો. ગૌડ સ્વામી, ના, એવું નહીં બને. કોઈ અધિકારી પુરુષ મારે ત્યાંથી નિરાશ થઈને જતો નથી. તમે નિત્ય અહીંયા આવી પાઠ શ્રવણ કરો અને શાસ્ત્રનું ચિંતવન કરો. જરા પણ સમય નકામો ન ગુમાવશો. સંન્યાસના અધિકારી જણાશો તો તમારી ઈચ્છા પૂર્ણ કરવામાં આવશે. આ ઉત્તરથી સ્વામી વિશ્વધન અપાર આનંદ પામ્યા. એ દિવસથી તેમણે ગૌડ સ્વામી પાસે વિદ્યા અધ્યયન કરવાનો આરંભ કર્યો. લગભગ 6 માસના સહવાસ પછી ગૌડ સ્વામીને ખાતરી થઈ ગઈ કે આ બ્રહ્મચારી બંશીધર એક સારા ગામનો બ્રાહ્મણ કુમાર છે અને સંન્યાસનો અધિકારી છે. એમણે એક દિવસ બંશીધરને, એટલે કે વિશ્વધાનંદજીને, પોતાના પાસે બોલાવીને કહ્યું, થોડા દહાડા સુધી એકાદમાં જઈ રુદ્રાભિષેક અને પંચાક્ષર મંત્રનો જપ કરો, એટલે તમારો મનોરથ સફળ થશે. બ્રહ્મચારી બંશીધરે એ અનુષ્ઠાન સંતોષકારક રીતે પૂરા કર્યા. પછી ગૌડ સ્વામીએ કાશીના એક પ્રસિદ્ધ પંડિત અને સંન્યાસીઓને નિમંત્રિત કરી તેમની સમક્ષ બંશીધરને યથાવિધિ સંન્યાસની દીક્ષા આપી તથા વિશુદ્ધાનંદ સરસ્વતી નામથી વિભૂષિત કર્યા. ગુરુ પાસે રહીને વિશુદ્ધાનંદજીએ ન્યાયશાસ્ત્રના પ્રાચીન ગ્રંથ, સૂત્ર, ભાષ્ય, વાર્તિક અને ચિંતામણિ, અમૃત્યલોક, શબ્દલોક, તાત્પર્ય શુદ્ધિ, કિરણાવલી, કુસુમાજલી અને ચિંતામણી, ગદાધારી, જાગદીશી વગેરે ટીકાઓનો અભ્યાસ કર્યો અને સાંખ્ય યોગના પ્રસિદ્ધ ગ્રંથો, સિદ્ધ સિદ્ધાંત પદ્ધતિ નામના દુર્લભ ગ્રંથનું પણ અધ્યયન કર્યું. સ્વામી વિશ્વદાનંદજીને દીક્ષા આપ્યા પહેલાં ગૌડ સ્વામીએ બીજા 3 શિષ્યો પણ હતા. એ બધા શિષ્યોમાં સ્વામી વિશ્વરૂપજી સૌથી પ્રથમ અને પ્રિયતમ હતા. એક દિવસ કોઈ વિષય ઉપર વિશ્વરૂપજી સાથે વિશ્વદાનંદજીનો વાદવિવાદ ખડો થઈ ગયો. એ વાદવિવાદમાં સ્વામી વિશ્વરૂપજીનો પરાજય થયો, પરંતુ એ વાદવિવાદ કરતી વખતે થોડી વાર સુધી સ્વામી વિશ્વદાનંદજી સહાનુભાવથી છોડી દઈ ઉગ્ર મૂર્તિ ધારણ કરી લીધી. સ્વામીજીને એકદમ આવ્યો ફેરફાર જોઈ ગૌડ સ્વામીએ અંદરખાનેથી ઘણો ખેદ થયો. ગુરુજીનો ખેદ પારખે જઈ સ્વામી વિશ્વદાનંદ ઘણા શર્મિંદા થઈ ગયા અને એ દિવસથી વિશ્વરૂપજીને પોતાના મોટા ભાઈ અને ગુરુ સમાન ગણીને પૂજવા લાગ્યા. કહેવાય છે કે સંવત 1916માં ગૌડ સ્વામીજી પંચતત્વને પામ્યા. એ સમયે તેમણે વિશુદ્ધાનંદજી અને બીજા શિષ્યોને પોતાની સમક્ષ બોલાવી વિવિધ પ્રકારનો અમૂલ્ય ઉપદેશ આપ્યો હતો અને સ્વામી વિશુદ્ધાનંદજીને પોતાના પ્રતિનિધિ તરીકે ગાદીપતિ બનાવવાની ઈચ્છા દર્શાવી. ગુરુદેવના દેહાંત પછી સ્વામી વિશુદ્ધાનંદજીએ ગાદી ઉપર બિરાજવી સ્વામી વિશ્વરૂપજીને ઘણો આગ્રહ કર્યો, પણ વિશ્વરૂપજીએ તેમને સમજાવ્યું, વિશુદ્ધાનંદ, તમે ગુરુદેવની અંતિમ કથાનું સ્મરણ કરો, હું તમારા કરતાં વયમાં શ્રેષ્ઠ છું એ વાત ખરી, પણ તમે જ્ઞાનમાં વૃદ્ધ છો. વળી જો તમે ગુરુદેવની ગેરહાજરીમાં મને વડીલ તરીકે ગણતા હો તો હું તમને આજ્ઞા કરું છું કે તમે આ ગાદી ગ્રહણ કરો. લાચાર થઈ સ્વામી વિશુદ્ધાનંદજીએ ગાદીને ગ્રહણ કરવું પડ્યું, પરંતુ હંમેશ પોતે વિશ્વરૂપજી ઉપર ગુરુ જેટલી શ્રદ્ધા રાખતા અને તેમનું આજ્ઞાનું પાલન કરવામાં તેમને સંકોચ કરતા નહીં. સ્વામી વિશુદ્ધાનંદજી ગૌડ સ્વામીનું ગાદીનું ગૌરવ સંપૂર્ણ રૂપે સાચવી રાખ્યું. આ સમય સ્વામી વિશુદ્ધાનંદજીની પેઢે દર્શન, વેદાંત આદિ શાસ્ત્રોનો ઉત્તમ મીમાંસા કરી એવા ઘણા થોડા પુરુષો હતા. ફ્રાન્સ, જર્મની વગેરે દૂર દેશોથી દાર્શનિક લોકો તેમની વેદાંતની મીમાંસા શ્રવણ કરવા આવતા હતા. ઈસવીસન 1898માં 93 વર્ષની વયે યોગાસનમાં બેસી સ્વામી વિશુદ્ધાનંદજીએ દેહનો ત્યાગ કર્યો. હિન્દ પ્રાંતમાં સ્વામીજી વિશુદ્ધાનંદજીના ઘણા શિષ્યો, ભક્તો અને પ્રશંસકો અનેક હતા. એમનામાં સ્મારક તરીકે કલકત્તામાં વિશુદ્ધાનંદ પાઠશાળા આજે પણ ચાલે છે.